અનિતાબેન મુંબઈથી, તમારો સવાલ છે કે જો એક સમયમાં વધુમાં વધુ 108 જીવો મોક્ષે જતા હોય તો પુંડરીક સ્વામી સાથે 5 કરોડ મુનિ મોક્ષે ગયા એ કેવી રીતના બને? મને એમ થાય છે કે જો બધા જીવો મોક્ષે જતા રહેશે તો સંસારનો નાશ નહીં થઈ જાય? બેન આપને અનુકૂળતાએ મારા સવાલનો જવાબ આપશે. ઓકે, વિનીતાબેન, એક સમયમાં ઓછામાં ઓછો એક અને વધારેમાં વધારે એક સમયે 108 જીવ મોક્ષે જાય, એટલે કે મુક્ત થાય, પણ સમય એ કાળનું કેટલું નાનામાં નાનું એકમ છે તે જાણો છો? એક વાર આંખ ખોલીને બંધ કરો ને, એટલી વારમાં અસંખ્ય સમય વહી જાય. કલ્પના કરી શકો છો કે સમય કેટલું નાનું એકમ છે? ધારો કે 1000 પેજ છે, તેમાં સ્ટેપલર પિન મારવી છે, એ મારો તો 1 સેકન્ડ થાય, તો તે પિનને, સ્ટેપલર પિનને એક પેજમાંથી બીજા પેજમાં જતા કેટલો સમય લાગ્યો? સેકન્ડનો 1000મો ભાગ ને, કલ્પના થઈ શકે છે? એવી જ રીતે આંખના એક પલકારામાં અસંખ્ય સમય વહી જાય, તો એક સમય કેટલો નાનો હશે? તો આમ 5 કરોડ મુનિ આંખના 1-2 પલકારામાં મોક્ષે પહોંચી ગયા હોય, એટલે એક સાથે ગયા એમ જ કહેવાય ને? સમય આટલો નાનામાં નાનો પાર્ટ અને એક સમયમાં જો 108 જીવ મોક્ષે જતા હોય અને એક પલકારામાં અનંત અસંખ્ય સમય વહી જતા હોય, તો 5 કરોડ મુનિને મોક્ષે જતા 1-2 આંખના પલકારા મારો એટલામાં પહોંચી જાય, તો એમ જ લાગે ને કે સાથે ગયા, એક સાથે ગયા? ખ્યાલ આવે છે? ખાલી સમજવાનું છે, વિચારોથી બુદ્ધિથી સમજી શકાય એવું છે. બીજો સવાલ છે, જો બધા જીવો મોક્ષે જતા રહેશે તો સંસારનો નાશ નહીં થઈ જાય? જો આપણે જો એક સમયમાં ઓછામાં ઓછો 1 અને વધુમાં વધુ 108 જીવ મોક્ષે પહોંચે, જો આપણે એનાથી વિશેષ ન થાય, જો આપણે એમ વિચારીએ કે પ્રત્યેક સમયે 108 જીવ મુક્ત થયા જ કરે છે એમ ગણીએ, ધારો કે એમ ગણીએ, તો તે પરિણામે ત્રણેય કાળમાં જેટલા જીવ મોક્ષ પ્રાપ્ત થાય તેટલા જીવની અનંત સંખ્યા થઈ, બરાબર? અને તે સંખ્યા કરતા સંસારી જીવોની સંખ્યા અનંત ગણી વધુ છે. આખો લોક, 14 રાજલોક જીવોથી ઠાંસી ઠાંસીને ભરેલો છે, કાજળના કૂપાની જેમ, અને એથી મોક્ષ માર્ગનો પ્રવાહ વહ્યા જ કરે છે, છતાં પણ સંસાર માર્ગ અથવા તો સંસાર નાશ થઈ જવો કે ઉચ્છેદ થઈ જવો સંભવતો નથી. જ્યારે પણ તમે કેવડીને પૂછો ત્યારે એક જ જવાબ મળે, જ્યારે જુઓ ત્યારે એક જ જવાબ મળે કે નિગોદના એક શરીરમાં રહેલા જીવોના અનંતમાં ભાગે જ મોક્ષે ગયા છે. જો જીવ મોક્ષમાં જતા સંસારમાં જીવની શૂન્યતા થતી હોય તો ભૂતકાળમાં ઘણા જીવો મોક્ષે ગયા છે, તો પણ અત્યારે જગતમાં જીવોની કોઈ શૂન્યતા નથી દેખાતી. જેમ ધનનો લોભી મનુષ્ય હોય, એ ધનની એને એટલી બધી રુચિ છે કે કદી એમ વિચાર ના કરે કે બધા જ પૈસાવાળા થઈ જાય તો કામ કરવાવાળો નોકર કોણ રહેશે. તે જ પ્રમાણે જે મોક્ષનો અભિલાષી છે એ એવો વિચાર નથી કરતો, એવી શંકા નથી કરતો કે જો બધા મોક્ષે જતા રહેશે તો સંસારનો નાશ થઈ જશે. એમ ભવિષ્યકાળ ભૂતકાળમાં પરિવર્તિત થયા જ કરે છે ને. આજ માટે આ ભવિષ્યકાળ હોય પણ એ કાળે ભૂતકાળ બની જશે ને. તેથી ભવિષ્યકાળ જો ભૂતકાળમાં પરિવર્તન થયા કરે છે એનાથી ભવિષ્યકાળની કોઈ સમય રાશિમાં ન્યૂનતા નથી આવતી, ઓછું નથી થઈ જતું. સ્વરૂપ ભવિષ્યકાળની સમય રાશિમાં ન્યૂનતા તો આવે છે, ઓછું તો થાય છે, પણ ભવિષ્યકાળ ખલાસ નથી થઈ જતો. એમ એવું કદી બનતું નથી કે ભવિષ્યકાળ ભૂતકાળમાં પરિવર્તન થાય એટલે ભવિષ્યકાળ ખલાસ થઈ જાય. ના, ભવિષ્યકાળમાં ન્યૂનતા આવે પણ ખલાસ ના થઈ જાય. એ જ પ્રમાણે જીવ મોક્ષમાં જાય છે તેથી સંસારી જીવોના સંખ્યામાં કમી થાય છે, પરંતુ સર્વથી ખાલી થઈ જાય એવું કદી થશે નથી, એવું કદી થાય નહીં. ખ્યાલ આવ્યો? બીજું પણ તમે જુઓ તો જે અભવ્ય જીવો છે એ તો કદી મોક્ષે જવાના જ નથી. પછી જાતિ ભવ્ય જીવો છે, જાતિ ભવ્ય જીવો એટલે જે કદી નિગોદમાંથી બહાર જ નથી નીકળવાના. ભવ્ય છે પણ નિગોદમાંથી બહાર જ નથી નીકળવાના. તો જાતિ ભવ્ય જીવો પણ કદી મોક્ષે જવાના નથી, અભવ્ય જીવો પણ જવાના નથી. વળી જે જાતિ ભવ્ય નથી ને અભવ્ય નથી, ભવ્ય છે પણ સમ્યક પુરુષાર્થ નથી, તો તે પણ મોક્ષે નહીં જાય. બધા જ ભવ્ય જીવો મોક્ષે જતા રહેશે એવું નથી. જેમ કે માટીના ઘડા બને પણ દુનિયાની બધી માટીના ઘડા બની જાય ના, એમ ભવ્ય છે પણ સમ્યક પુરુષાર્થ નથી, તો એ પણ મોક્ષે જશે નહીં. સમ્યક પુરુષાર્થ કરશે એ જ જશે. એટલે આવા ઘણા બધા ફેક્ટર આપણે વિચારીએ તો સંસારનો ઉચ્છેદ થાય એવું લાગતું નથી, થશે નહીં જ થાય, સંસારનો ઉચ્છેદ નહીં જ થાય. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. ક્રિયારૂપે તો પ્રતિક્રમણ કરવાની ઘણી જરૂર છે. પ્રતિક્રમણ કરશો એટલે તમે એક કલાક માટે કેટલા બધા પાપમાંથી બહાર નીકળશો જે એમને એમ પ્રાયશ્ચિત કરવામાં નહીં નીકળી શકો. તમે એક કલાક માટે કાંઈ ખાવાના નથી, અભક્ષ્ય લેવાના નથી, કોઈની જોડે ઝઘડવા જવાના નથી. તમે 18 પાપસ્થાનકમાંથી કેટલા બધા પાપસ્થાનકમાં તમે એક કલાક માટે બહાર નીકળી જાઓ છો એટલે એની કમ્પેર ન કરાય. એ જે આપ્યું છે આપણને એ બરાબર આપ્યું છે, આપણા માટે અત્યારે એ જ યોગ્ય છે અને એ કરવાનું. આશિતભાઈ, તમારો સવાલ છે કે ધર્મ કહે છે કે પરિગ્રહ ઓછો કરો, સંતોષી બનો, પણ જીવનમાં આગળ વધવા માટે મહત્વાકાંક્ષી બનવું પડે છે, તો એ બંનેને બેલેન્સ કેવી રીતે કરવું? શું ધર્મ અને ધંધો બંનેમાં સાથે પ્રગતિ થઈ શકે? અનુકૂળતાએ ઉત્તર આપશો. ઓકે, જીવનમાં આગળ વધવા માટે મહત્વાકાંક્ષી બનવું પડે એમાં બે રસ્તા છે. તમારે કયા રસ્તા પર આગળ વધવું છે? તમારે ભૌતિકના રસ્તા પર આગળ વધવું છે કે આધ્યાત્મિકના રસ્તા પર, એ પહેલાં નક્કી કરો. જો આધ્યાત્મિકના રસ્તા પર આગળ વધવું હોય તો તમારે પરિગ્રહ ઓછો કરવો જ પડે. પરિગ્રહ એ પાંચમું પાપસ્થાનક છે, અને પાપસ્થાનકમાંથી પાછા ના હટો, પાછા ન ફરો ત્યાં સુધી આધ્યાત્મિક પ્રગતિ થવાની કોઈ સંભાવના જ નથી. તો જો આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો પરિગ્રહ ઓછો કરો અને સંતોષી બનો એ વાક્યને અપનાવો. અને જો ભૌતિક માર્ગમાં જ તમારે આગળ વધવું છે તો ધંધો આગળ વધારવો છે, પરિગ્રહ કરવો છે, તો એ બધું જે બી પાપ કર્મ થાય એ ભોગવવા માટે તૈયાર રહેવાનું. બરાબર ને? પાછા આવા નવા જન્મો, કેવા કેવા જન્મો, કેવું કેવું દુઃખ પડે, કેવી કેવી તકલીફો આવે. આ જોયું ને, હમણાં 18,000 ગાયો એક સાથે બળીને મરી ગઈ, એની ખાલી કલ્પના કરો. જ્યારે ગાય બળકે બળતી હશે, એને ભાગવું હશે, છૂટવું હશે, જો છૂટવા જાય તો ગળામાં બાંધેલી રસ્સીઓ કે સાંકળ ખેંચાતી હશે, શ્વાસ નહીં લઈ શકતી હોય, આટલો ધુમાડો, આટલી ગરમી, આટલું સળગી જવું, બળકે બળવું. તો આની જગ્યાએ આપણે જાતને મૂકી દેવાની કે મારા બી આવું કેટલાય જન્મમાં આવું થયું હશે, ને હજી કેટલાય જન્મમાં આવું થશે, અને ચક્કર મારે ચાલુ જ રાખવા છે કે મારે બંધ કરવા છે. જો ભૌતિક માર્ગે તમારે આગળ વધવું હોય તો આ બધા ચક્કર ચાલુ રહેશે, જો એ ખતમ થાય જ નહીં. એક ભોગવતા બીજા 10 બાંધી લો, ક્યાંથી ખતમ થાય? એટલે હકીકત તો આ જ છે. એ મનમાં નક્કી કરી નાખો કે જો મારે હવે આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું છે, મારે આવા આવા ભાવ પાછા નથી કરવા. જેને જેને જ્યાં જ્યાં તમે જુઓ છો, રક્તપિત્યાને જુઓ છો, તો તમે અરે બિચારા કેવો છે, એને કેવું થયું નહીં, મેં પણ આવા કેટલા ભાવ કર્યા છે અને હજી હું પાછો નથી વળતો, તો મારું શું થશે? જીવોને કપાતા જુઓ, જીવોને બફાતા જુઓ. એવું નથી કે હાલતા ચાલતા જીવોને છે. તમે કેળાને બાફ્યા છે, ચલો કારણ કે ખાવા માટે કાંઈક તો કરવું પડે ને, કાચા કેળા લઈને બાફ્યા છે, એને તમે બાફો છો, કુકરમાં મૂકો છો, પછી એને એને છાલ ઉતારો છો, ત્યારે પણ આત્મા કંપી જવો જોઈએ કે આ પણ એવા જ જીવ છે ને, એને પણ એવું જ દુઃખ થાય છે જેવું બીજા જીવોને થાય છે. એને હું પાણીમાં ઉકાળી નાખું છું, બાફી નાખું છું, એની છાલને કાઢી નાખું છું, મારા સ્વાદ માટે, મારું પેટ ભરવા માટે. ખાલી પેટ ભરવાનું હોય તો પણ ઠીક છે, એમાં પાછું સરસ સ્વાદ આવે અને પાછું એનો વખાણ કરીને આપણે ખાઈએ કે કેટલું બહુ મજા પડી ગઈ, શું કેળા વડા બન્યા, શું પાઉં ભાજી બની. તો વિચાર કર્યો કે આપણા જીવને એની જગ્યાએ મૂકી દેવાનું, કે હું જે કરું છું, કરી રહ્યો છું, એનું મને 5 ગણું એ મારા ઉદયમાં પાછું આવશે. મારે આવું કેટલી વાર બફાવવું પડશે, કેટલી વાર આવી મારી છાલો નીકળશે, જીવતે જીવ છાલો નીકળશે, એ બધું દુઃખ મારે ચૂપચાપ સહન કરવું છે. મારે આવા એક ઇન્દ્રિયના, આવા બે ઇન્દ્રિયના, તે ઇન્દ્રિયના તમે પેસ્ટ કંટ્રોલ કરાવો છો, અને જે જીવો દેખાતા નથી તો બધા જીવો મરી જાય, એ તો તમને દેખાવાનું નથી, પણ જે દેખાય છે, હાલતા ચાલતા જીવ છે, વાંદા છે, માકડ છે, મચ્છર છે, એ બધાનો પણ ખતમો આંખ સામે અને આપણે પોતે જ કરીએ છીએ, ત્યારે આપણે એ આપણા મૂકી દેવાની આપણી જાતને સામે કે મારી પણ આ જ દશા થશે. એક વાર ને 5 વાર મેં એક વાર કર્યું, મને 5 વાર થશે. તો આ બધું ચક્કર ચલાવે રાખવું, આ જ રીતના જીવે રાખવું, મરે રાખવું, આ બધું મંજૂર હોય તો તમારે જે પરિગ્રહ કરવું હોય તે કરી શકો છો. પછી તૈયારી સાથે કે મને કાંઈ વાંધો નથી, આખા ડુંગરમાં ડુંગર તૂટી પડે તોય મને વાંધો નથી. અને જો તમને એમ થાય કે આનાથી હું થાક્યો છું, હવે મારે આવા ભાવ નથી કરવા, આવા ચક્કરમાં મારે નથી ફરવું, મારે મારા આત્માને મુક્ત કરવો છે, તો પછી પાપસ્થાનકમાંથી પાછા હટવું જ પડશે. એ પહેલું પગલું છે, ધર્મનું એ પહેલું પગલું છે. અને પરિગ્રહ એટલે ખાલી બાહ્ય વસ્તુનો પરિગ્રહ, એ પરિગ્રહ નથી, મારા ઓડિયોમાં સવાલ જવાબમાં આ જવાબ સમજાયો છે કે જે તમે ક્રોધ કરો છો, માન કરો છો, માયા કરો છો, લોભ કરો છો, આ બધા આત્માના પોતાના ગુણ નથી, તો એ પણ કર્મ રૂપે તમે એને પરિગ્રહ કરો છો આત્મા સાથે, એ અભ્યંતર પરિગ્રહ છે, એને પણ છોડવાનો છે, એને જ છોડવાનો છે. પહેલા તો એ છૂટી જશે તો ભૌતિક એની જાતે છૂટી જશે. ભૌતિક કેટલું પણ છોડશો પણ અભ્યંતર નથી છૂટ્યું તો પાછું આવી જશે. એટલે સૂક્ષ્મતાથી આ ધર્મને સમજો. એક જ આ માનવ ભાવ મળ્યો છે કે જેમાં આપણે આ બધું સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ અને આચરણમાં પણ મૂકી શકીએ છીએ. તો પછી હવે શું કરવું, કેમ છૂટવું, છૂટવું કે ના છૂટવું, રખડ્યા કરવું, શું કરવું, ચોઈસ ઇઝ યોર્સ. This audio is by Subodhi Masala. My contact number is 88500-88567. અમી બેન પારેખ, તમારો સવાલ છે કે કૃષ્ણ ભગવાન આવતી 24મા આપણા તીર્થંકર પરમાત્મા થવાના છે, તો ત્યારે આપણે નહીં હોઈએ પણ આ ભાવમાં કૃષ્ણ રૂપે આપણે એમની ભક્તિ કરી શકીએ કે અમમનાથ સ્વરૂપે જ આપણે એમને પૂજવા જોઈએ? બેન, કૃષ્ણ ભગવાનના આત્માને આપણે અમમનાથ સ્વરૂપે જ પૂજવા જોઈએ, કેમકે તે શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. તે આત્મા પ્રદેશોને એક પણ કર્મમલ લાગેલો નથી. આપણે એની જ પૂજા કરીએ છીએ, અથવા તો આપણા માટે એ જ પૂજનીય છે કે જે સંપૂર્ણ કર્મમલ રહિત છે. જ્યારે કૃષ્ણ સ્વરૂપે તો તે આત્માનો એવો પર્યાય છે જે રાગ દ્વેષ સહિત છે, મોહ માયાના પડ એના પર ચડેલા છે. જ્યાં સુધી આત્મા સંપૂર્ણપણે રાગ રહિત ન બને ત્યાં સુધી તે વિતરાગ નથી બનતો, અને જે વિતરાગ નથી તે સિદ્ધ ભગવાન કે તીર્થંકર ભગવાન નથી, અને તેથી તે પરમાત્મા સ્વરૂપે પૂજવા યોગ્ય નથી. મહાવીર સ્વામી સિંહના સ્વરૂપમાં હતા ત્યારે ભલે તે ભાવિ તીર્થંકરનો જીવ હતો, છતાં વિતરાગ સ્વરૂપે તે સિંહને પૂજી શકાય ન જ પૂજી શકાય ને? ક્યારે પણ નહીં ને હમણાં પણ નહીં, ક્યારેય ન પૂજી શકાય. પાર્શ્વનાથ ભગવાનનો જીવ વૃક્ષમાં હતો ત્યારે તેમની પાર્શ્વનાથ વિતરાગ તરીકેની મૂર્તિ બનાવીને પૂજી છે, પણ વૃક્ષની પૂજા તીર્થંકર તરીકે નથી કરી. ખ્યાલ આવે છે? ટૂંકમાં સમજી જાઓ, જે આત્માનો પર્યાય રાગ દ્વેષ મોહ અને વિકારો સહિત છે તે પર્યાયને વિતરાગ તરીકે પૂજા ન થાય. આજે તમે કૃષ ણની મૂર્તિ ક્યાંય પણ જુઓ તો કાં તો રાધાની સાથે રાગ મુદ્રામાં હશે, કાં તો મોઢે મોરલી માંડી નૃત્ય મુદ્રામાં હશે. આ બધી મુદ્રામાં કોઈ પણ તીર્થંકરના જીવને આપણે પૂજતા નથી. આપણા અનંતા તીર્થંકર થઈ ગયા અને અનંતા થશે. દરેકની મૂર્તિ નિર્મલ અવિકારી મુખ મુદ્રા સાથે કૌશગ્ય મુદ્રામાં છે, બરાબર ને? આટલી મૂર્તિઓ તમે જોઈ, તમે ક્યાંય આવી ભૌતિક મુદ્રામાં મૂર્તિઓને જોઈ છે? વિકારી મુદ્રામાં જોઈ છે કે મુખ પર વિકારી હાવભાવ હોય એવું જોયું છે? નહીં. અવિકારી મુખ મુદ્રા અને કૌશળ મુદ્રા કાં ઉભા હોય કાં બેઠા હોય, પદ્માસન હોય, અને એ જ પૂજ્ય છે જેને પૂછશો ને અને જેવું જોશો ને તેવા બનશો. માટે ભાવિ તીર્થંકરના રૂપમાં તો આપણે નમસ્કાર તેમને જ પહોંચે છે કે જે અવિકારી મુદ્રામાં છે. તો કૃષ્ણ ભગવાનને આજની તારીખમાં પણ તમે અમમનાથ તીર્થંકર સ્વરૂપે પૂજી શકો છો. ભાવિ તીર્થંકર ને તમે જરૂર પૂજી શકો છો, પણ કૃષ્ણ ભગવાન તરીકે નહીં, એ સ્વરૂપે નહીં. ઓકે, સમજમાં આવી ગયું હશે. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. મારી બુક પ્રશ્નોત્તર રત્નમાલા, એના 3 ભાગ બહાર પડી ગયા છે, ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. એમાં ત્રણેયમાં થઈને 950 સવાલ જવાબ છે. આવા તે બુક મેળવી લઈ અને ફ્રી ઓફ ચાર્જ છે બુક. એના એડ્રેસ માટેનું મેસેજ કરો મને વોટ્સએપ પર અને બુક મેળવી લો અને વાંચો તો ઘણી જાણકારી મળશે. ઓકે. તમારું કેવું છે કે તમારો 20 વર્ષનો દીકરો એન્જિનિયરિંગનું ભણવાનું અડધું છોડીને ઘરે આવી ગયો છે, ભણવામાં મન નથી લાગતું એમ કહે છે. 4-5 વર્ષથી મોબાઈલનો એડિક્ટ થઈ ગયો છે, અત્યારે આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે. તમે બધા એનાથી ખૂબ જ પરેશાન છો અને આમાં શું કરી શકાય અને ધર્મ શું કામ લાગી શકે? બેન, આજકાલ ઘણા મા બાપોને આ પ્રોબ્લેમ ચિંતા કરાવી રહ્યો છે. જો બહુ જોર કરીને અટકાવવા જાઓ તો છોકરા આડું અવળું પગલું ન ભરી લે એનો ડર લાગે, ને આ આદતને ન રોકો તો પછી એની કોઈ લિમિટ જ ના રહે. જો તમે એને સમજાવવામાં તો કંઈ બાકી નહીં રાખ્યું હોય, પણ સમજાવવાની કોઈ અસર થતી પણ નહીં હોય. ખરેખર આજના સુધરેલા સમાજની આ બહુ વિકટ સમસ્યા છે. યુવાધન મોબાઈલ પાછળ ખતમ થઈ રહ્યું છે. પણ મારા હિસાબે મા બાપે ડરી ડરીને વધુ પડતી ઢીલ મૂકવાની જરૂર નથી. એને કહો કે બેટા, આ મોબાઈલ ચાર્જ કરાવવા માટે પૈસા જોઈએ, ખાવા માટે પૈસા જોશે, જીવન જરૂરિયાતની દરેક વસ્તુ માટે પૈસા જોશે. અત્યાર સુધી તો મેં તારી બધી જરૂરિયાત પૂરી પાડી, હવે તું ઇનફ કેપેબલ છે, હવે તું કમાઈને તારી અને અમારી આ જરૂરિયાતો પૂરી કર, અને આ જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી હવે તારી છે. જો તું ભણવાનું પૂરું કરતો હોય તો ગમે તેમ કરીને હું તારું ભણવાનું પૂરું કરાવું, પણ ન જ ભણવું હોય, તારું મન એમાં ન જ લાગતું હોય તો પછી કમાવાનું ચાલુ કર આજ ઘડીથી, અત્યારથી જ. નોકરી શોધી લે કા ધંધો કર, નોકરી કે ધંધો જે કરવું હોય તે કર, અમારી તને કાંઈ પણ ના નથી. તારું જીવન તને યોગ્ય લાગે તેમ તું જીવી શકે છે, પણ તારે 2માંથી 1 ચોઈસ કરવું પડશે, કાં ભણવાનું કાં કમાવાનું. બેન, યાદ રાખો, યુવા ધન નવરું બેઠું હશે તો નખો દ્વારશે. માટે ન ભણવું હોય તો ભણાવવાનો મોહ છોડી દો, એના નસીબમાં જે હશે તે એને મળી જ રહેશે એમ મન મનાવી લો, અને એને વહેલામાં વહેલી તકે ક્યાંય પણ કામ પર બેસાડી દો. એના નસીબમાં ભણવાનું લખ્યું હશે ને તો 6-12 મહિના પછી પણ કદાચ એને એ સૂચશે, એને એમ થશે કે હું ભણું. પણ જો ભણવાનું છોડી દેશે અને ઘરમાં નવરો બેઠો મોબાઈલ પકડીને બેસી રહેશે તો થોડા વખતમાં જ તમારા ત્રણેયની જિંદગી નરક જેવી બની જશે. એટલે એને આ આદતમાંથી છોડાવવા માટે કોઈ પણ જગ્યાએ કામે બેસાડી દો અને કામ કરવાની પણ ના પાડે ને તો જરા સ્ટ્રિક બનીને એને ખર્ચાના પૈસા આપવાના બંધ કરો, જરૂર પડે તો જમવાનું પણ બંધ કરો. હવે કરવું જ પડશે, કાંઈ કર્યા વગર નહીં ચાલે. હવે મારી પણ શક્તિ નથી, મારી પાસે પણ હવે જોઈએ એવું કંઈ બેલેન્સ નથી, અને હવે તારે જ પૂરું પાડવાનું છે ને તારે જ કરવું પડશે. એને એવી રીતના ફોર્સ કરો, કાં ભણવાનું કાં કમાવાનું, બેમાંથી એક કરવાની ફરજ પાડો. જો આમ ને આમ 12 મહિના 2 વર્ષ પાસ થઈ ગયા ને, નીકળી ગયા ને, તો વાત તમારા હાથમાં નહીં રહે. રડીને બેસી રહેવાથી કાંઈ નહીં થાય. 20 વર્ષના છોકરાને આ સમજાવવાની જરૂર નથી કે આ ખોટું છે, આ આમ છે, આ તેમ છે, એ બધું સમજે છે, પણ હવે તે છોડી શકતો નથી. માટે હવે એને નોકરી કે ધંધે બેસાડી આમાંથી ધ્યાન બહાર કાઢવાની ખૂબ જ જરૂર છે. એકવાર આમાંથી થોડું પણ ધ્યાન બહાર નીકળે ને તો એને કઈ ધર્મ શીખશે ને. તમે એમ કહો ધર્મ માર્ગે શું કરી શકાય? એને પોતાને તો અત્યારે બધું જ એનું ધ્યાન જે આ મોબાઈલમાં છે, તો એને શું તમે ધર્મ સુધારવાના હતા? હા, એના માટે પ્રાર્થના કરી શકો. જુઓ, એકવાર દૂધના ભરેલા તપેલામાં એક ઝેરનું ટીપું પડી ગયું ને, પછી એમાં ગમે એટલું દૂધ નાખો ને ઝેર જ બની જાય. માટે પહેલા તો પ્રેક્ટિકલી એનું ધ્યાન બીજે ડિવાઈડ કરો. ભણશે ભણશે કરીને જો ટાઈમ પાસ કરી દીધો અને ભણ્યો હોય ને એને મોબાઈલ પકડીને બેસી રહ્યો, કંઈ કામ ધંધો પણ ના કર્યો, તો પછી કોઈ વાત હાથમાં નહીં રહે. એટલે પહેલું જ કામ આ કરો કે એનું ધ્યાન ડિવાઈડ કરો, બીજે એને બીજા કશાકમાં એને પરોવી દો. ખ્યાલ આવે છે? હવે જેના બાળકો નાના છે ને, તેઓ અત્યારથી બાળકોને રેગ્યુલર ધાર્મિક જ્ઞાન, સામાયિક, રોજનું, પાઠશાળા, ધાર્મિક શિબિર, જાત્રાના સ્થળોએ લઈ જવા, ભગવાનની સ્તુતિ સ્તવનો શીખવાડવા, નાનપણથી મનમાં સતત નવકાર ગણવાની આદત પાડો બાળકોને. કન્ટિન્યુઅસ કે જેટલો તને બીજું કામ ના કરતો હોય, બીજી વાત ના કરતો હોય, વિચાર ના કરતો હોય, ત્યારે મનમાં નૌકાર જ ગણવાની. નૌકાર એવો મંત્ર છે કે તમે ગમે ત્યારે ગમે તે કન્ડિશનમાં મનમાં ગણી શકો, ઓઠ ફફડાયા વગર. એ શીખવાડો બાળકોને, એનાથી એમને શક્તિ મળશે. અને બીજું, વહેલા સુઈને વહેલા ઉઠવાની આદત પાડો નાના બાળકોને, નાનપણથી આદત પાડો. આજે 10-10, 11 વાગ્યા સુધી નાના હોય કે મોટા બધા સૂતા જ હોય છે, તો આ તો બધું ખતમ થવા બેઠું છે. એમાંથી બહાર જેટલા જલ્દી નીકળાય ને એટલા બચી જશો. એટલે તમારે પણ એની સાથે એવી રીતના જ રહેવું પડશે. તમે ઈચ્છતા હોય કે બાળકોનું જીવન બરબાદ ન થાય અને એને દરેક જાતનું, તો પછી શું કરો કે તમે એને નાનપણથી દરેક જાતનું કામ કરવાની આદત પાડો, એને એંગેજ રાખો. ધર્મમાં બી એંગેજ રાખો ને કર્મમાં પણ. કર્મ એટલે કર્મ બાંધવામાં નહીં, કામ કરવામાં. એને એંગેજ રાખો, સારા સારા પુસ્તકોમાંથી એના માટે ટાઈમ આપો. પુસ્તકોમાંથી સારા સુવિચાર છે, સુવાક્યો છે, સમજવા જેવું છે, થોડું અંદર એમાં તત્વજ્ઞાન પણ છે, બધું વાંચીને સંભળાવો, સમજાવો. નાનપણથી ગુજરાતી શીખવાડો, પછી ઇંગ્લિશ શીખવાડો. નાના છોકરામાં એટલી બધી કેપેસિટી હોય છે કે 2-3 લેંગ્વેજ એક સાથે શીખી શકે, પણ તમારે એને ઇંગ્લિશની શરૂઆત કરતાં પહેલાં ગુજરાતીની શરૂઆત કરી દો. કખ ગખ શીખવાડી દો, એટલીસ્ટ વાંચતા કે આ ક છે, આ ખ છે, આ ગ છે, એ પછી જ એને ઇંગ્લિશની શરૂઆત કરો. અને ઘરમાં ઇંગ્લિશ બોલવાનું રાખો, સોરી હા, અને ઘરમાં ગુજરાતી બોલવાનું રાખો, તો ઓટોમેટિક એનું ગુજરાતી તરફ એટ્રેક્શન થશે. પછી તો આખી જિંદગી ઇંગ્લિશ ભણવાનું જ છે ને, પણ પહેલા જે શીખી જશે ને એ શીખી જશે. હવે જુઓ, જ્યારે આવા આવા દાખલા આંખ સામે બને છે ત્યારે હવે એ સમય છે કે બાળક ગર્ભમાં હોય ને ત્યારથી જ ચેતી જાઓ. ગર્ભમાં હોય ને ત્યારથી જ તમારા વાણી, વર્તન, વિચાર, આચાર, ઊઠવું, બેસવું, બોલવું બધા પર એવો કંટ્રોલ રાખો કે જે તમે કરશો એ ગર્ભમાંથી જ બાળક શીખવાનું છે. તો તમારું જીવન પણ સુધારો અને બાળકોનું અને એની ભવિષ્યની પેઢીનું જીવન પણ સુધારો. બાકી આટલા આના મોબાઈલના એડિક્ટ થઈ ગયા, ભણવાનું છોડીને આવી ગયા, અને પછી તમે એમ વિચારો કરે શું ધર્મ શું કરી શકે, આમાં ધર્મ બધું કરી શકે, પણ એ નાનપણથી એના રંગે રંગાયેલો હોય તો અત્યારે પહેલાં તો એને આમાંથી બહાર કાઢો, એનું ધ્યાન બીજે ડિવાઈડ કરો, એને કમ્પલસરી કંઈક કામ કરવા મોકલો, નહીં તો નહીં મળે, ખાવા બી નહીં મળે ઘરમાં. હવે ફ્રીમાં કશું જ નહીં મળે, હવે તારે અમને ખવડાવવાનું છે. એવી રીતના એની પાસે જોઈએ તો કંઈ પણ યુક્તિ પ્રયુક્તિથી તમે એ કરાવો, એમાંથી એને બહાર કાઢો. એને ધીમે ધીમે ધર્મ બી શૂઝશે, બધું શૂઝશે, પણ આમાંથી થોડો ઘણો તમે એની પાસેથી ઝૂંટવીને નહીં લઈ શકો. આજે મોબાઈલ ઝૂંટવીને તમે લેવા જશો એને તો એ કંઈક બીજું પગલું ભરી લેશે. એને ગુસ્સો કરીને નહીં છોડાવી શકો તમે, તો એનું એને રિવર્સ ઇફેક્ટ પડશે. એને છોડાવવા માટેનો એક જ રસ્તો છે કે એને ભલે ભણે ના ભણવું હોય તો ના ભણ, ભણવું હોય તો ફર્સ્ટ પ્રેફરન્સ તો અમે હેલ્પ કરી શકશું ગમે એમ કરીને, પણ નથી ભણવું તો મને તારી ઇન્કમ મહિનો થાય ને અમુક પૈસાની ઇન્કમ જોઈએ, એના વગર નહીં ચાલે. તો ક્યાંય પણ એને કામે સરખી રીતના બેસાડો તો એનું થોડું ધ્યાન ડિવાઈડ થશે, એ મોબાઈલમાંથી થોડું એને કમ્પલસરી બહાર નીકળવું પડશે, અને પછી ઇન્ટરેસ્ટ એને જાગી ગયો કામ કરવામાં, પૈસા કમાવામાં, તો તમારે કાંઈ કરવાની જરૂર નહીં પડે. એ ઓટોમેટિક મોબાઈલમાંથી બહાર નીકળશે અને ઓટોમેટિક એ ધર્મ તરફ પણ વળશે. અને જો નહીં ચેત્યા તમે નાનપણથી, જો બાળકો નાના છે અને તમે ચેત્યા નહીં, બાળક ગર્ભમાં છે અને તમે ચેત્યા નહીં, તો પછી પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. This audio is by Subodhi Masalia. My contact number is 88500-88567. આપણે પ્રશ્નોત્તરમાં ભાગ 3 પણ બહાર પડી ગઈ છે. ત્રણેય બુકમાં થઈને ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 950 સવાલ જવાબ છે. આ સવાલ જવાબ વાંચો, ઘણા બધા તમારા ડાઉટ્સ ક્લિયર થઈ જશે, ઘણું બધું જાણવા મળશે. અને ન બુક હોય તો બુક ક્યાં મળશે એના એડ્રેસ મંગાવી લો, મને વોટ્સએપ કરો, કોઈ પણ એડમિનને વોટ્સએપ કરો, તમને મોકલી આપશે. અને ફ્રી ઓફ ચાર્જ છે, પુસ્તક મેળવો અને વાંચી લો અને ગ્રુપમાં મેમ્બર બનો. ઓકે.